ఓం శాంతి. రాజయోగ్న બીજા સત્રમાં આપણે પહોંચી ગયા છીએ. ગઈકાલે આપ સૌને પોતાનો સાચો પરિચય પ્રાપ્ત થયો કે વાસ્તવમાં આપણે કોણ છીએ, કોણ છીએ બહેનો, આપણે કોણ છીએ? આત્મા છીએ. અત્યાર સુધી આપણે પોતાને શરીર સમજતા હતા, એટલે શરીરના ભાનમાં રહેતા હતા કે હું સ્ત્રી છું, હું પુરુષ છું. પરંતુ હવે આપ સૌને એ સ્પષ્ટ થયું હશે કે શરીર સ્ત્રી છે, શરીર પુરુષ છે. આપણે છીએ શરીરને ધારણ કરનાર ચૈતન્ય શક્તિ આત્મા. એટલે પ્રથમ લેસનમાંથી આ મૂળ સત્ય આપણે સમજી લેવાનું છે કે હું શરીર નથી, પણ આ શરીરને ચલાવનાર ચૈતન્ય શક્તિ આત્મા છું. હું આત્મા મનથી વિચાર કરું છું, બુદ્ધિથી નિર્ણય કરું છું, અને જે કર્મ આપણે કરીએ છીએ એ સંસ્કાર બની જાય છે. એટલે આપણે જો પોતાના સ્વભાવ સંસ્કારને સુધારવા હોય તો આપણે કર્મને સુધારવા જોઈએ, કારણ કે કર્મ જ સંસ્કાર બને છે. વ્યક્તિ બે વાર, ચાર વાર, દસ વાર જૂઠું બોલે એટલે એના સંસ્કાર જૂઠું બોલવાના થઈ જાય છે. આપણે એક વાર, બે વાર, ચાર વાર ચોરી કરીએ એટલે આપણો સંસ્કાર ચોરી કરવાનો થઈ જાય છે. એટલે સંસ્કારને સુધારવા હોય તો કર્મમાં સુધારો કરવો જોઈએ, અને કર્મ વ્યવહારને સુધારવો હોય તો આપણે આપણા ચિંતનને સુધારવું જોઈએ, આપણા વિચારોને બદલવા જોઈએ. અત્યાર સુધી આપણો વિચાર જ ખોટો હતો કે હું દેહ છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું કાળો છું, હું ગોરો છું, હું યુવાન છું, હું વૃદ્ધ છું. પોતાને દેહ સમજતા હતા, હવે આપણે પોતાને આત્મા સમજવાનું છે, આત્મસ્મૃતિમાં રહેવાનું છે. ઉઠતા બેસતા, ખાતા પીતા, હરતા ફરતા, બોલતા જોતા, દરેક કર્મ કરતા મનમાં એ સ્મૃતિ રહે કે હું આત્મા છું. આંખથી જોઉં છું, મુખથી બોલું છું, કાનથી સાંભળું છું, પણ હું કાન નથી, આંખ નથી, મુખ નથી, હું શરીર નથી, આ શરીરનો માલિક હું આત્મા છું. પોતાને આત્મા સમજીએ તો જ પરમાત્માની યાદમાં મન એકાગ્ર થઈ શકે, કારણ કે પરમાત્મા એ આત્માઓના પિતા છે, શરીરના પિતા નથી. એટલે જો શરીર ભાનમાં રહેશો તો શરીરના મા બાપ, શરીરના મિત્ર સંબંધી યાદ આવશે. પોતાને આત્મા સમજીશું તો ઓટોમેટિક પરમાત્માની યાદ આવશે, કારણ કે પરમાત્મા એ સર્વ આત્માઓના પિતા છે, શરીરના પિતા નથી. અને પરમાત્માને યાદ કરનાર આત્મા છે, શરીર નથી. તો આજના સત્રમાં આપણે એ સમજવાનું છે કે એ પરમ પિતા પરમાત્મા જેને આપણે ઈશ્વર, અલ્લાહ, પ્રભુ, પરમેશ્વર, ગોડ, ખુદા કહીને યાદ કરીએ છીએ, એ પરમ શક્તિ પરમાત્મા કોણ છે, એનો સાચો પરિચય શું છે. મારે તમને મળવું હોય તો મારી પાસે તમારો પરિચય જોઈએ, તમારું એડ્રેસ જોઈએ, તમે કોણ છો, શું કરો છો, કેવા દેખાવ છો, ક્યાં રહો છો, એ પૂરો પરિચય હોય તો હું તમને મળી શકું. આપણે બચપનથી એ ગાતા આવ્યા છીએ, મને કહો ને પરમેશ્વર કેવા હશે, કેવા હશે ને ક્યાં રહેતા હશે, મને કહો ને પરમેશ્વર કેવા હશે. આ કવિતા ગોખીને ગાઈ તો કાઢી, પણ એનો જવાબ કોઈએ ના આપ્યો. સ્વયં પરમાત્મા પોતે આ સૃષ્ટિ પર આવીને પોતાનો સાચો પરિચય આપે છે. એટલા માટે આપણે ખુદા કહીએ છીએ કે ખુદ આવીને પોતાનો પરિચય આપણને આપે છે. આપણે વર્ષોથી ભગવાનને યાદ કરતા આવ્યા છીએ, પણ આપણી બુદ્ધિમાં એ સ્પષ્ટ નથી કે ખરેખર પરમાત્મા કોણ છે, જેને જેનામાં શ્રદ્ધા હોય એને જ ભગવાન માનીને યાદ કરે છે. કોઈને શ્રી રામમાં શ્રદ્ધા છે તો એ રામને જ ભગવાન સમજે છે, કોઈને કૃષ્ણમાં શ્રદ્ધા છે તો એ કૃષ્ણને પરમાત્મા સમજે છે, કોઈ પોતાની જાતને જ ભગવાન કેવડાવે છે. આત્મા સો પરમાત્મા, કોઈ બધામાં ભગવાન છે એવી વાત કરે છે, કોઈ પ્રકૃતિને પરમાત્મા સમજે છે. આજે પરમાત્મા માટે સંસારમાં અનેક માન્યતાઓ છે. આ તો એક ધર્મની વાત મેં કીધી, સંસારમાં હજારો લાખો ધર્મ છે, લાખો સાધુ સંત ઋષિ મુનિ છે, દરેકની પોતાની માન્યતાઓ છે. આપણે દરેક એક વસ્તુ સમજીએ છીએ કે પરમાત્મા એક જ છે. આપણે શું કહીએ છીએ? સબકા માલિક એક. આખા વિશ્વનો પિતા એક જ. અને આ વિવેકની વસ્તુ છે કે પરમ સુપ્રીમ ઊંચે તે ઊંચ એક જ હોઈ શકે, અનેક ન હોઈ શકે. એટલે દરેક ધર્મ એમ માને છે કે પરમાત્મા એક જ. પરમાત્મા એક છે તો એનો સાચો પરિચય પણ એક હોવો જોઈએ. આજે એક પરમાત્મા માટે અનેક માન્યતાઓ છે, અનેક મત છે. એનાથી સિદ્ધ છે કે પરમાત્માનો સાચો પરિચય આપણી પાસે નથી. આપણી બુદ્ધિમાં ઈશ્વર માટેનું જે પણ જ્ઞાન છે એ મનુષ્યથી પ્રાપ્ત થયેલું જ્ઞાન છે. ચાહે એ જ્ઞાન શાસ્ત્રોથી મળ્યું હોય કે ગુરુ ગોસાઈ ઋષિ મુનિઓથી પ્રાપ્ત થયું હોય, પણ મનુષ્યએ ભગવાનને જાણવા માટે જે પ્રયત્નો કર્યા અને એના આધારે જે એને સમજમાં આવ્યું, એ જ વિચાર આપણને પ્રાપ્ત થયા શાસ્ત્રો દ્વારા. એટલા માટે આ અનેક વિચાર, અનેક માન્યતા, અનેક પરિચય સિદ્ધ કરે છે કે પરમાત્માનો સાચો પરિચય આપણી પાસે નથી. આપણે એ સમજી લેવું જોઈશે કે કોઈ પણ મનુષ્યાત્મા પરમાત્માનો સત્ય પરિચય ન આપી શકે. પરમાત્માનો સાચો પરિચય સ્વયં પરમાત્મા આપે છે. અને એટલે આપણે કહીએ છીએ કે ભક્તિનું ફળ આપવા માટે ભગવાન આવે છે. અને ભક્તિનું ફળ છે જ્ઞાન. ભક્તિ એટલે ભાવના, શ્રદ્ધા. જ્યાં ભગવાનને માનીએ છીએ પણ સાચા અર્થમાં જાણતા નથી, એટલે આપણી ભક્તિ ભાવનાનું ફળ સત્ય જ્ઞાન આપવા માટે સ્વયં પરમાત્મા સૃષ્ટિ પર આવે છે. એ આવીને પોતાના સત્ય પરિચયની વ્યાખ્યા આપણને સંભળાવે છે. તો સ્વયં પરમાત્માએ બ્રહ્મામુખ દ્વારા પોતાના સાચા પરિચયની જે વ્યાખ્યા સમજાવી છે, પહેલા એ વ્યાખ્યા હું તમારી સામે રાખીશ કે ખરેખર પરમાત્મા કોને કહી શકાય. આપણે તો અનેકોને ભગવાન સમજતા રહ્યા, પણ ભગવાનના સાચા પરિચયની વ્યાખ્યા અનુસાર કોને પરમાત્મા કહી શકાય? એ વ્યાખ્યાની પાંચ વાત હું તમને જણાવીશ. पहली वस्तु परमात्मा नो साचो परिचय एने कही शकाय जेने दुनिया ना बधा धर्म स्वीकार करे। થોડા લોકો માને અને બીજા એને ન માને એને પરમાત્મા ન કહી શકાય, કારણ કે પરમાત્મા એ કોઈ એક ધર્મ, કોઈ એક સમાજ, કોઈ એક જાતિ કે દેશના પિતા નથી। परमात्मा आखा विश्वना पिता है, विश्वना तमाम धर्मनी आत्माओना परम पिता है। इतले परमात्मानो साचो परिचय एने कही शकाय जेने दरेक धर्मवाला माने। બીજી વસ્તુ પરમાત્મા એને કહી શકાય જે જન્મ મરણના ચક્રથી ન્યારા હોય। કારણ કે આપણે જાણીએ છીએ જેનો જન્મ થાય એનું મૃત્યુ પણ અવશ્ય થાય છે। જે શરીર ધારણ કરે એ શરીર છોડી પણ દે છે, જે જન્મ લે એ પ્રકૃતિના બંધનમાં બંધાય છે, કર્મના બંધનમાં બંધાય છે, દેહ સંબંધમાં બંધાય છે, એ સુખ અને દુઃખના બંધનમાં બંધાય છે। પરમાત્મા એને કહી શકાય જે સુખ દુઃખ દેહ સંબંધ કર્મ પ્રકૃતિ ના બંધનથી ન્યારા હોય। એટલા માટે આપણે એને સદા મુક્ત સદા સ્વતંત્ર કહીએ છીએ। આપણે બધા ભગવાન પાસે મુક્તિ માંગીએ છીએ, આપણે કહીએ છીએ ને કે ભાઈ આ જન્મ મરણના ફેરામાંથી છોડાવો, એવું કહીએ છીએ, આ દુઃખની દુનિયાથી દૂર લઈ જાઓ। તો જરૂર જે પોતે મુક્ત હોય એ આપણને મુક્ત કરી શકે ને। એટલે પરમાત્મા એને કહી શકાય જે જન્મ મરણના ચક્રથી ન્યારા હોય, બચપન યુવા વૃદ્ધ સ્થિતિના બંધનમાંથી મુક્ત હોય। ત્રીજી વસ્તુ પરમાત્મા એને કહી શકાય જેના કોઈ માતા પિતા શિક્ષક ગુરુ ન હોય, કારણ કે એ પોતે જ પરમ પિતા છે, એનાથી ઉપર અન્ય કોઈ આત્મા નથી। જે એના માતા પિતા ગુરુ શિક્ષક બની શકે, એટલા માટે આપણે કહીએ છીએ પરમાત્મા પોતે જ પરમ પિતા, પરમ શિક્ષક, પરમ સતગુરુ છે। એના કોઈ માતા પિતા ગુરુ શિક્ષક નથી, કારણ કે એ ઊંચે તે ઊંચે છે, એનાથી ઊંચું બીજું કોઈ નથી. ચોથી વસ્તુ, પરમાત્મા એને કહી શકાય જે પોતાની ઊંચે તે ઊંચી સ્થિતિ, ઊંચે તે ઊંચા ગુણો અને કર્મમાં એક રસ સ્થિત છે, જેના ગુણ બદલાતા રહે, કર્મ બદલાતા રહે, સ્થિતિ બદલતી રહે, એને પરમાત્મા ન કહી શકાય. એટલે આપણે એની મહિમામાં ગાઈએ છીએ કે એ સદા પાવન છે, સદા પાવન છે. આજે પાવન છે અને કાલે પતિત બની જાય એને પરમાત્મા ન કહી શકાય. એ સદા રહેમ દિલ, દયાળુ કૃપાળુ, પ્યારના સાગર છે. સુખદાતા છે, આત્માઓના ગુણ બદલાય છે. ગઈકાલે તમે સમજ્યા કે ઓરિજિનલી આપણા અસલી સ્વરૂપમાં આપણે શાંત સ્વરૂપ છીએ, પણ આજે આપણે અશાંત બની ગયા છીએ. આત્મા ઓરિજિનલી શુદ્ધ સ્વરૂપ છે, પણ આજે આપણે પતિત વિકારી બની ગયા છીએ. એટલે આત્માઓના ગુણ બદલતા રહે છે, પરમાત્માના ગુણ અપરિવર્તનશીલ છે. એ પરમ સર્વોચ્ચ છે. અને પાંચમી બાબત, પરમાત્મા એને કહી શકાય જે સર્વ જ્ઞાતા છે અને સદા દાતા છે. સર્વજ્ઞ એટલે પરમાત્મા જ્ઞાનના સાગર છે, નોલેજફુલ છે. સંસારના આદિ મધ્ય અંતને જાણે છે. એ આવીને બધા સનાતન સત્યોનું જ્ઞાન આપે છે. એટલે આપણે એને જ્ઞાનના સાગર કહીએ છીએ. આત્માઓને માટે આપણે કહીએ છીએ કે આત્માઓ અલ્પજ્ઞ છે, પરમાત્મા સર્વજ્ઞ છે, એ બધું જાણે છે, જ્ઞાનના સાગર છે. અને એ સદા દાતા છે, હંમેશા આપ્યા જ કરે છે. એટલે આપણે એની મહિમામાં ગાઈએ છીએ, સુખદાતા, શાંતિદાતા, શક્તિદાતા, મુક્તિદાતા, સદગતિદાતા. એ સદા દાતા જ. મનુષ્યાત્મા સદા દાતા નથી, છે નહીં. આપણે દાતા હતા, દેવતા હતા. દેવતા એટલે દેને વાલા. દેવતા મીન્સ દાતા. એટલા માટે દેવી દેવતાઓના હાથ આપણે કેવા બતાવીએ છીએ? એમના હાથ કેવા બતાવીએ છીએ? દાતા, વરદાતા. આપણે પહેલા દેવતા હતા, પણ આજે આપણે દેવતા નથી છીએ. આજે આપણે શું બની ગયા છીએ? દેવતાને બદલે લેવતા, લેવતા બની ગયા છીએ. પરમાત્મા એને કહી શકાય જે સદા દાતા હોય. તો પરમાત્માના સત્ય પરિચયની આ પાંચે વાતો બુદ્ધિમાં રાખીને હવે આપ સૌ વિચારો કે સાચા અર્થમાં કોને પરમાત્મા કહી શકાય? આપણે તો બધાને ભગવાન સમજતા રહે, પણ આ વ્યાખ્યાની પાંચો વાતોને બુદ્ધિમાં રાખી હવે આપ વિવેકથી નિર્ણય કરો કે મારા તમારા જેવા સાધારણ માનવ શરીરધારી આત્માઓને, મનુષ્યાત્માઓને પરમાત્મા કહી શકાય ખરા? કહી શકાય? હા, નહીં. કોઈ પણ મનુષ્યાત્માને પરમાત્મા ન કહી શકાય. મનુષ્યાત્મા પરમાત્માની યાદથી મહાત્મા બની શકે, પુણ્યાત્મા, ધર્માત્મા, દેવાત્મા બની શકે, પણ પરમાત્મા ન બની શકે. એટલે કોઈ પણ શરીરધારી આત્માને પરમાત્મા ન કહી શકાય. એક બાળક પોતાના પિતા સમાન રૂપવાન હોઈ શકે, બુદ્ધિવાન, ધનવાન, ગુણવાન હોઈ શકે, તેમ છતાં પિતા પિતા છે અને પુત્ર પુત્ર છે. આપણે પરમાત્મા જેવા બની શકીએ, પરમાત્મા ન બની શકીએ. એટલે આજથી બુદ્ધિમાં એ સ્પષ્ટ કરી લો કે કોઈ પણ મનુષ્યને ભગવાન ન કહી શકાય. બીજી વસ્તુ સ્પષ્ટ છે કે જે પણ સાધુ સંન્યાસી, ઋષિ મુનિ, ગુરુ ગોસાઈ, વિદ્વાન પંડિત આચાર્ય, સંત મહંત જે પણ છે એને મહાત્મા કહી શકાય, પરમાત્મા ન કહી શકાય. પરમાત્માનો સાચો પરિચય ન હોવાને કારણે આજે કોઈ સાધુ સંન્યાસી થોડી પણ રિદ્ધિ સિદ્ધિ ચમત્કાર દેખાડે તો આપણે માની લઈએ છીએ કે ભાઈ આ પણ ભગવાનના અવતાર છે. પરંતુ નહીં, પરમાત્મા કોઈ રિદ્ધિ સિદ્ધિ ચમત્કાર જાદુ મંત્ર નથી કરતો, એ મનુષ્ય ગુરુ કરે છે. એટલે મનુષ્યાત્મા મહાત્મા બની શકે છે, પરમાત્મા નથી બની શકતી. ત્રીજી વસ્તુ, જે પણ ધર્મ સ્થાપકો આ સંસારમાં થઈ ગયા, જેમણે આ દુનિયામાં આવીને પોતાના ધર્મોની સ્થાપનાનું કાર્ય કર્યું, ચાહે ઇસ્લામ ધર્મના અબ્રાહમ હોય કે બુદ્ધ ધર્મના ગૌતમ બુદ્ધ હોય, મહાવીર સ્વામી હોય કે ક્રિશ્ચિયનોના જીસસ ક્રાઇસ્ટ હોય, શીખોના ગુરુ નાનકજી હોય કે મહમ્મદ પૈગંબર હોય, શંકરાચાર્યજી હોય, આ બધા ધર્મ સ્થાપકોને ધર્માત્મા કહી શકાય, પરમાત્મા ન કહી શકાય. એટલે આ ધર્મ સ્થાપકોએ પોતે જ સ્પષ્ટ કહ્યું છે કે અમે તો એ ખુદાના પૈગંબર છીએ, અમે એ ગોડના મેસેન્જર છીએ, અમે પરમાત્માના પુત્ર છીએ. આ ધર્મ સ્થાપકોએ પોતાની જાતને પરમાત્મા નથી કહે. એટલે આપણી બુદ્ધિમાં સ્પષ્ટ રહે કે કોઈ પણ ધર્મ સ્થાપકને પરમાત્મા ન કહી શકે. અને ચોથી વસ્તુ જે ખૂબ ધ્યાનથી આપણે સમજવાની છે કે જે પણ દેવી દેવતાઓને આપણે પૂજીએ છીએ, ચાહે શ્રી બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય, શ્રી લક્ષ્મી નારાયણ રામ સીતા રાધે કૃષ્ણ હોય કે અંબા દુર્ગા સરસ્વતી લક્ષ્મી હોય, એને દેવી દેવતા કહી શકાય, દેવાત્મા કહી શકાય, પણ આ દેવી દેવતાઓને પરમાત્મા ન કહી શકાય. કારણ કે પરમાત્મા તો એક જ છે, દેવી દેવતાઓ તો અનેક જ. આ બધા દેવી દેવતાઓના માતા પિતા ગુરુ શિક્ષક બતાવવામાં આવ્યા છે, એમના જન્મ મરણની કહાનીઓ બતાવવામાં આવે છે. એ દેવાત્મા છે, પરમાત્મા નથી. તો એવું કયું સ્વરૂપ છે જે તમામ ધર્મને માન્ય છે, જેના કોઈ માતા પિતા બતાવવામાં નથી આવતા, એવું કયું સ્વરૂપ છે? કયું સ્વરૂપ હોઈ શકે? પરમાત્મા શબ્દ પરમાત્માનો પરિચય આપે છે. પરમાત્માને સમજવા મુશ્કેલ નથી, પરમાત્મા શબ્દ જ પરમાત્માનો પરિચય આપે છે. પરમાત્મા એટલે પરમ આત્મા, સુપ્રીમ સોલ. જેમ આત્મા જ્યોતિ બિંદુ સ્વરૂપ છે, પરમાત્મા પણ જ્યોતિ બિંદુ સ્વરૂપ છે। પરમાત્મા રૂપથી પરમ નથી, એના ગુણ અને કર્તવ્યોથી ઊંચે તે ઊંચે છે। જેમ આપણે કોઈને મહાત્મા કહીએ એનો અર્થ એ નથી કે મહાત્મા એટલે આટલી મોટી આત્મા। આપણે સાધારણ મનુષ્ય આત્મા એટલે આપણે જ્યોતિ બિંદુ આત્મા, અને મહાત્મા એટલે આટલી મોટી આત્મા એવો અર્થ થોડી છે। જે દરેક આત્મા જ્યોતિ બિંદુ સ્વરૂપ, પણ જે આત્મા ગુણ અને કર્મથી મહાન હોય એને મહાત્મા કહેવાય છે। જે ગુણ અને કર્મથી દિવ્ય હોય એને દેવાત્મા કહેવાય છે। જે આત્મા ગુણ અને કર્મથી પતિત હોય એને પાપાત્મા કહેવાય છે। પણ છે તો દરેક જ્યોતિ બિંદુ સ્વરૂપ આત્માને, તો પરમાત્મા પણ અતિ સૂક્ષ્મ જ્યોતિ બિંદુ સ્વરૂપ છે। તો બુદ્ધિમાં આ પ્રથમ સત્ય સ્પષ્ટ કરી લો કે જેમ હું આત્મા જ્યોતિ બિંદુ સ્વરૂપ છું, પિતા પરમાત્મા પણ જ્યોતિ બિંદુ સ્વરૂપ છે। અને આ ચિત્રમાં બતાવ્યું છે કે જ્યોતિ બિંદુ સ્વરૂપ પરમાત્માને વિશ્વના તમામ ધર્મ માને છે। હિન્દુ ભાઈ બહેનો જ્યોતિ બિંદુ સ્વરૂપ પરમાત્માને જ્યોતિર્લિંગ શિવલિંગના રૂપમાં પૂજે છે। શિવલિંગ તો જોયા છે ને, ભારતમાં 12 જ્યોતિર્લિંગ પ્રસિદ્ધ છે। પરમાત્મા આટલા મોટા લિંગાકાર નથી, જ્યોતિ બિંદુ સ્વરૂપ પરમાત્માનું યાદગાર પ્રતીક એ જ્યોતિર્લિંગ શિવલિંગ છે। અને એટલે આપણે બતાવીએ છીએ કે શ્રી રામે પણ શિવનું પૂજન કર્યું રામેશ્વરમાં। વૃંદાવનમાં તમે જાઓ, શ્રી કૃષ્ણને પણ શિવની આગળ નમન કરતા બતાવવામાં આવે છે। વૃંદાવન ગોપેશ્વર કહેવામાં આવે છે। એટલા માટે ઇવન તમે મંદિરમાં જુઓ, શંકરને પણ શિવલિંગની આગળ ધ્યાન તપસ્યા કરતા બતાવવામાં આવે છે। આ વિચારવાની બાબત છે કે શંકર પોતે જ ભગવાન હોય તો એ કોના ધ્યાનમાં બેઠા છે, કોની તપસ્યામાં બેઠા છે? જરૂર શંકરથી પણ ઉપર કોઈ પરમ શક્તિ છે જેના ધ્યાનમાં એ બેઠા, જેનાથી બુદ્ધત્વ પ્રાપ્ત થયું। એટલે અમરનાથ, સોમનાથ, પશુપતિનાથ, ભારતમાં તો ગલી ગલીમાં શિવાલયો છે, ઇવન જંગલોમાં પણ શિવાલય મળે છે. એટલે દેવોના દેવ ત્રિદેવ રચયતા નિરાકાર જ્યોતિબિંદુ સ્વરૂપ પરમાત્મા છે. એ જ્યોતિબિંદુ સ્વરૂપ પરમાત્માને મુસ્લિમ ભાઈ બહેનો સંગે અસ્વદના રૂપે રિસ્પેક્ટ આપે છે. એ લોકો કહે છે કે અલ્લાહ નૂર હે, નૂર મીન્સ પ્રકાશ, નૂરે ઇલાહી એને કહેવામાં આવે છે. પરમાત્મા એ ભૌતિક પ્રકાશ બિંદુ નથી, નૂરે ઇલાહી માના અલૌકિક જ્યોતિ બિંદુ સ્વરૂપ. એ લોકો પણ મક્કા હજ કરવા જાય છે ત્યારે ત્યાં પવિત્ર કાબાની ઇમારતમાં શિવલિંગ આકારનું એક પ્રતીક છે, અંગુષ્ઠાકારનું, જેને એ લોકો રિસ્પેક્ટ આપે છે, ચુમન કરે છે. એટલે જ્યોતિ બિંદુ સ્વરૂપ પરમાત્માને પોતાની ઉર્દુ ભાષામાં એ લોકો કહે છે અલ્લાહ નૂર હે, નૂરે ઇલાહી. ચિત્રમાં બતાવ્યું છે ગૌતમ બુદ્ધને, મહાવીર સ્વામીને પણ ધ્યાન અવસ્થામાં આપણે બતાવીએ છીએ. જરૂર એનાથી ઉપર કોઈ શક્તિ છે જેની આરાધનામાં એ બેઠા છે. ક્રાઇસ્ટને પણ બતાવવામાં આવ્યા છે કે ક્રાઇસ્ટે પણ કીધું છે કે ગોડ ઇઝ લાઇટ, ભગવાન જ્યોતિ બિંદુ સ્વરૂપ છે. ગુરુ નાનકજીએ પણ સ્પષ્ટ એક નિરાકારની મહિમા કરી છે, એક ઓમકારની મહિમા કરી છે. તો વિશ્વના જે મુખ્યતઃ ધર્મો છે અને એ ધર્મોના જે ધર્મ સ્થાપકો છે, એ દરેકનું મૂળ કહેવાનું એક જ છે કે પરમાત્મા એક છે, નિરાકાર અશરીરી જ્યોતિબિંદુ સ્વરૂપ છે. એટલે સર્વ આત્માઓના પરમ પિતા, સર્વ ધર્માત્માઓના પણ પરમ પિતા, ઇવન પ્રજાપિતા બ્રહ્માના પણ પરમ પિતા એ નિરાકાર જ્યોતિબિંદુ સ્વરૂપ પરમાત્મા છે. એટલે આજે આપણે બુદ્ધિમાં એ સ્મૃતિ પાકી કરવાની છે કે જેમ હું આત્મા જ્યોતિ બિંદુ સ્વરૂપ છું, મારા અસલી પિતા પરમાત્મા પણ જ્યોતિ બિંદુ સ્વરૂપ છે. એક મનુષ્યના પિતા કેવા હોય છે, કયા આકારના હોય છે? મનુષ્યના પિતા મનુષ્ય હોય છે, જાનવરના પિતા જાનવર હોય છે, तो ज्योति बिंदु आत्माओं ना परम पिता परमात्मा पण ज्योति बिंदु स्वरूप एने अपना जेवु शरीर नथी एटले अपना जेवु शारीरिक नाम नथी अपनू नाम तो शरीर थी पड़े छे ने अत्यारे आ मारू शरीर छूटी जाए तो आ मारू नाम पण समाप्त थई जाय छे ने फरी ज्यां नव शरीर हूँ लईश तो नव नाम मने मळशे एटले आपणा नाम शरीर उपरथी छे परमात्मानुं नाम एना गुणों उपरथी छे एना कर्तव्य उपरथी छे परमात्मानुं नाम परमात्माना गुणों ने सिद्ध करनारुं छे अपना नाम अने अपना गुण अलग अलग पण होय छे नाम शांति भाई होय परंतु बिचारा अशांत ज रहता होय छे नाम मनसुख भाई होय पण बिचारा मन थी दुखी रहता होय छे अपना नाम अने गुण अलग अलग होय छे परमात्मानु नाम परमात्माना गुणों ने सिद्ध करनारू छे ए आखा विश्वनु कल्याण करे छे एटले एनु असली नाम शिव छे शिव एटले कल्याणकारी शिव एटले कल्याणकारी शिव शब्द थी कोई मतलब नथी शिव मीन्स कल्याणकारी बेनिफेक्टर परमात्मा ऊंचे ते ऊंच महान है एने क्रिश्चियन भाई बहनों सुप्रीम गॉड फादर कहे मुस्लिम भाई बहनों अल्लाह ओ अकबर कहे छे वस्तु तो एक ज छे एटला माटे परमात्मा ने अपने सत्यम शिवम सुंदरम कहीए छे परमात्मा सत्य छे अविनाशी छे शिव कल्याणकारी छे सुंदर अति पावन छे एना अनेक गुणवाचक नाम छे अनेक कर्तव्यवाचक नाम छे आपणे एने पाप कटेश्वर महाकालेश्वर ओंकारेश्वर विश्वेश्वर कहीए छीए ने सोमनाथ विश्वनाथ अमरनाथ भोलानाथ कहीए छीए आ बधा एना गुणों ने सिद्ध करनारा नाम छे आपणे आ सैकड़ो नाम याद राखवानी जरूर नथी आपणे एना असली नाम ने याद राखीशुं कल्याणकारी शिव जेने प्रेम थी अमे शिव बाबा कहीए छे बाबा एटले पिता गॉड फादर कहे छे शिव पिता शिव बाबा अपने आत्माओ परमात्मा शिवनी संतान छी आपने खुशी होवी जोईए कि आपने भगवान ना बाळको छी આજે દુનિયામાં કોઈ ઓફિસર, મિનિસ્ટર, કોઈ ઉદ્યોગપતિ હોય તો એના બેટાને કેટલો નશો હોય છે કે ભાઈ મારા પપ્પા તો મિનિસ્ટર છે, ઓફિસર છે, ઉદ્યોગપતિ છે. આપણને એ ખુશી છે કે આપણે ભગવાનના બાળકો છીએ? મુખથી ગાઈએ છીએ ખરા કે ત્વમેવ માતા શ્ચ પિતા ત્વમેવ, તુમ હી હો માતા પિતા તુમ હી હો, મુખથી ગાઈએ છીએ, પણ આપણે ભગવાનના બાળકો છીએ એવું ગૌરવ, એવી ખુશી આપણને છે ખરી? નથી. એટલા કારણ કે આપણે માત્ર મુખથી ગાઈએ છીએ, વર્ણન કરીએ છીએ, ભગવાન સાથે એ સંબંધ જોડતા નથી, એને નિભાવતા નથી, એટલે આપણને પ્રાપ્તિ નથી. વરના તમે વિચારો કે પિતા પરમાત્મા શાંતિના સાગર છે, શાંતિ દાતા છે, અને એના આપણે બાળકો અશાંત કેમ છે? ક્યારે વિચારીએ છે? આપસમાં વ્યવહારમાં તો આપણે કહીએ છીએ કે અરે તારા બાપ આટલો ભણેલો છે તો તું કેમ આમ અભણ રહ્યો, એમ કહીએ છીએ. ભાઈ તારો બાપ તો રામ જેવો છે, તું તો રાવણ જેવો ક્યાંથી નીકળ, એવું કહીએ. તો આપણે ક્યારે વિચારીએ છીએ ખરા કે શાંતિના દાતા, સુખદાતા પરમાત્માના આપણે બાળકો દુખી કેમ છીએ? સદા પાવન પરમાત્માના આપણે બાળકો વિકારી કેમ છીએ? સિદ્ધ છે કે આપણો ભગવાન સાથે પ્રેક્ટિકલ સંબંધ નથી, એટલે પ્રાપ્તિ પણ નથી. એટલા માટે આપણે માંગ્યા કરીએ છીએ. ભગવાનને યાદ કરવાને બદલે આપણે શું કરતા હોઈએ છીએ? માંગતા જ હોઈએ છીએ. હે ભગવાન, વિદ્યા આપો, બુદ્ધિ આપો, ધન આપો, તંદુરસ્તી આપો, સુખ આપો, મારું આ કામ કરી આપો. ભગવાન પાસે આપણે માંગ્યા જ કરીએ છીએ. આપણે યાદ નથી કરતા, ફરિયાદ જ કર્યા કરીએ છીએ. તો અહીંયા રાજયોગમાં અમે શીખવીએ છીએ કે મુખથી ગાવાની જરૂર નથી, મનથી નિશ્ચય કરવાની જરૂર છે કે પરમાત્મા મારા અસલી પિતા છે, એના લાયક બાળક બનવાની જરૂર છે. મન વચન કર્મથી ભગવાનના ગુણોને ધારણ કરવાની જરૂર છે તો ઓટોમેટિક પ્રાપ્તિ છે, માંગવાની જરૂર નથી. ચિત્રમાં આ ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. પરમાત્મા સુખ દુઃખથી ન્યારા છે, આનંદના સાગર છે, શાંતિના દાતા છે, પતિત પાવન છે, સદગતિ દાતા છે, સર્વશક્તિમાન છે, એ પ્યારના સાગર છે. આ બધી એની મહિમા લખેલી છે, એના ગુણોનું વર્ણન છે. તો સર્વ ગુણોના સાગર, સર્વશક્તિ શક્તિમાન પરમાત્માના આપણે બાળકો છે, તો આપણે કેવા હોવા જોઈએ? પિતા જેવા હોવા જોઈએ ને, એવા ગુણોના સાગર સર્વશક્તિમાન પરમાત્મા કોઈ અલ્પકાળની રિદ્ધિ સિદ્ધિ ચમત્કાર જાદુ મંત્ર નથી કરતા. પરમાત્મા સાગર છે, સિંધુ દાતા છે, એ અખૂટ પ્રાપ્તિ કરાવે છે, અલ્પકાળની પ્રાપ્તિ નથી કરાવતા. પરમાત્માનું કાર્ય છે આપણને પતિતમાંથી પાવન બનાવવા. પતિતમાંથી પાવન માત્ર પરમાત્મા જ બનાવી શકે છે. માત્ર પરમાત્મા સદા પાવન છે, એટલે એ આપણને પતિતમાંથી પાવન બનાવી શકે છે, એ મનુષ્યમાંથી દેવતા બનાવે છે, એ આખા વિશ્વને સ્વર્ગ બનાવે છે, સતયુગ બનાવે છે. આપણે એમ કહી શકીએ કે કળિયુગી દુનિયાને સતયુગી દુનિયામાં પરિવર્તન કરવું, મનુષ્યમાંથી દેવતા બનાવવું, પતિતમાંથી પાવન કરવા, એ પરમાત્માનું કાર્ય છે. અને એવું કાર્ય કરવા માટે પરમાત્મા પોતે આ સૃષ્ટિ ઉપર આવે છે. ક્યારે આવે છે? ભગવાન સૃષ્ટિ પર અવતરિત ક્યારે થાય છે? પરમાત્માના અવતરણનો સમય બતાવવા માટે કયો શ્લોક આપણે બોલીએ છીએ? હા, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર ભવતી. આપણે એમ કહીએ છીએ કે જ્યારે જ્યારે ધર્મની અતિ ગ્લાનિ થાય છે, ત્યારે અધર્મનો અંત કરવા, સતધર્મની સ્થાપના કરવા માટે સ્વયં પરમાત્મા સૃષ્ટિ પર આવે છે, જેને માટે મુસ્લિમ ભાઈ બહેનો આપણા એમ કહે છે કે કયામતનો સમય, કયામતના સમયે ખુદા ખુદ આવે છે અને આત્માઓના કર્મોનો ઇન્સાફ કરે છે. તો એ કયામતનો સમય કહો, કળિયુગ અંતનો સમય, એ અતિ ધર્મ ગ્લાનિનો સમય છે. એટલે આપ સૌ ભાઈ બહેનોને અહીંયા બોલાવીને અમારે એ જ ઈશ્વરીય સંદેશ આપવાનો છે કે વર્તમાન સમય એ કળિયુગ અંતનો સમય છે, આ એ અતિ ધર્મ ગ્લાનિનો સમય છે, આ એ સૃષ્ટિના કયામતનો સમય છે. જ્યારે સ્વયં ભગવાન આવી સત્ય જ્ઞાન અને યોગનું શિક્ષણ આપી આપણને પતિતમાંથી પાવન બનાવે છે, અને આવું કાર્ય કરવા માટે પરમાત્મા પોતે આ સૃષ્ટિ પર આવે છે, જરૂર એ કોઈ અન્ય સ્થાન પર રહે છે જ્યાંથી આ દુનિયામાં અવતરિત થાય છે. પરમાત્મા સૃષ્ટિ પર અવતરિત થાય છે, મીન્સ પરમાત્મા દુનિયામાં નથી રહેતા. ગઈકાલે આપ સૌ સમજ્યા છો કે આ દુનિયા એ આપણું પણ ઘર નથી. આપણું પણ અસલી ઘર કયું છે? પરમધામ, બ્રહ્મલોક, પરલોક. આ મનુષ્ય લોકથી દૂર, સૂર્ય ચાંદ તારા ગણોથી પાર, પ્રકૃતિનું છઠ્ઠું તત્વ જે બ્રહ્મ તત્વ છે, આપણે એ બ્રહ્મ લોકના નિવાસી છીએ. તો પરમાત્મા પણ બ્રહ્મ લોકના નિવાસી છે. પરમધામથી આ સૃષ્ટિ પર અવતરિત થાય છે. જે પરમધામને આપણે પરલોક, બ્રહ્મલોક, મુક્તિધામ, શાંતિધામ કહીએ છીએ, જેને મુસ્લિમ ભાઈ બહેનો આલમે અરવાહ, રૂહો કી દુનિયા કહે છે, ક્રિશ્ચિયન ભાઈ બહેનો જેને સાયલેન્સ વર્લ્ડ કહે છે, સાતવા આસમાન કહે છે. પરમાત્મા એ પરમ ધામના નિવાસી છે. કળિયુગના અંત સમયે સતયુગની સ્થાપના કરવા માટે, કળિયુગ સતયુગના સંધિકાળે આ સૃષ્ટિ પર આવે છે. એટલે ભાઈઓ અને બહેનો, વર્તમાન સમય જે ચાલી રહ્યો છે એ છે કળિયુગનો અંત, સતયુગની શરૂઆત વચ્ચેનો સંધિકાળ, સંગમ યુગ જેને કહેવામાં આવે છે. આ એ કલ્યાણકારી પુરુષોત્તમ સંગમ યુગ છે, જ્યારે સ્વયં પરમાત્મા સૃષ્ટિ પર આવે છે, બ્રહ્માતનમાં પ્રવેશ કરે છે, બ્રહ્મા મુખથી સત્ય જ્ઞાન આપી આ કળિયુગી દુનિયાને, સતયુગી દુનિયા, પતિત મનુષ્યને પાવન દેવતા બનાવવાનું કાર્ય કરે છે. એટલા માટે આપણે કહીએ છીએ કે ભગવાન બ્રહ્મા દ્વારા સૃષ્ટિનું સર્જન કરે છે. જે બ્રહ્માને તમામ ધર્મવાળા સ્વીકારે છે, મુસ્લિમ ભાઈ બહેનો એને આદમ કહે છે, ક્રિશ્ચિયન એને એડમ કહે છે, કોઈ એને આદિ દેવ, આદિનાથ કહે છે. અને એટલા માટે કહેવામાં આવે છે કે આદમ ખુદા નહીં હૈ, લેકિન આદમ ખુદા કે નૂર સે જુદા ભી નહીં હૈ. કારણ કે નૂર મીન્સ પ્રકાશ બિંદુ, પરમ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા આદમ બ્રહ્મા દ્વારા સૃષ્ટિ પરિવર્તનનું કાર્ય કરે છે. આવા કલ્યાણકારી, સુખદાતા, શાંતિદાતા, સદા પાવન, સર્વશક્તિમાન પિતા પરમાત્માને આપણે કેટલા યાદ કરવા જોઈએ, કેટલા યાદ કરવા જોઈએ. આપણને થોડું ઘણું પણ કોઈ સુખ આપે, મદદ કરે, મુસીબતમાં આપણો સાથ નિભાવે, તો આપણે એને શું કહેતા હોઈએ છીએ? કે તમે એવા સમય પર મને મદદ કરી છે કે અમે તમને ક્યારેય નહીં ભૂલીએ, એમ કહીએ છીએ. તમારી યાદ અમને હંમેશ રહેશે. તો જે સદા મદદ કરે છે, જે આત્માનો અવિનાશી સાથી છે, જે પતિતમાંથી આપણને પાવન બનાવે છે, મનુષ્યમાંથી દેવતા બનાવે છે, એવા કલ્યાણકારી અવિનાશી પરમ પિતા પરમ શિક્ષક પરમ સદગુરુ પરમાત્માને આપણે કેટલા યાદ કરવા જોઈએ, હા, કેટલા યાદ કરવા જોઈએ. ખૂબ નિરંતર, હા, સદા. પણ આપણે એટલા યાદ કરીએ છીએ ખરા? હા, કરીએ છીએ, નથી કરતા. આપણે ભૂલી જઈએ છીએ, આપણે દેહ ભાનમાં આવીએ છીએ, એટલે દેહના મા બાપ પતિ બાળકોને યાદ કર્યા કરીએ છીએ. તો આપણે 5 મિનિટ ખૂબ દિલથી એ કલ્યાણકારી પિતાની યાદમાં આપણે બેસીશું. બધા એકદમ વ્યવસ્થિત બેસી જાઓ, પોતાના ડાયરી, પર્સ, ફાઇલ જે પણ હોય એ એક તરફ રાખી દો. અને બધા એકબીજાથી અલગ અલગ થઈને બેસો, અડીને નથી બેસવાનું. ઘણી જગ્યા છે, થોડા અલગ અલગ બેસો, ખુલ્લા ખુલ્લા. આંખ બંધ કરીને, માથું નીચે કરીને નથી બેસવાનું. ભગવાનને યાદ કરવા બેસીએ છીએ તો ઘણા આંખ બંધ કરીને માથું નમાવીને બેસતા હોઈએ છીએ. પરમાત્માને યાદ કરવું એ તો શ્રેષ્ઠ કાર્ય છે, ખુશીથી ઊંચા મસ્તકે કરવાનું છે. માથું નીચું ક્યારે કરવું પડે? કોઈ ખોટું કરીએ તો માથું નીચે થઈ જાય ને. ભગવાનને યાદ કરવું એ શ્રેષ્ઠ કાર્ય છે, એટલે ઉન્નત મસ્તકે પરમાત્માને યાદ કરવાના છે. અને આંખ ખુલ્લી રાખવાની છે. આંખ બંધ કરીને બેસશો તો ઊંઘી જશો. નિંદ્રા દેવીના ખોળામાં જતા રહેશો. સુવાનું નથી અહીંયા, એકદમ જાગ્રત બનીને, એલર્ટ થઈને બેસવાનું છે. આજે હું તમને યોગ અભ્યાસ કરાવું છું એટલે મારા મસ્તકમાં જોવાનું છે. ભક્તિમાં જ્યાં આપણે તિલક કરીએ છીએ, અક્ષત કુમકુમ લગાવીએ છીએ, એ આત્માની નિશાની છે. અહીંયા આપણે તિલક નથી કરતા, પરંતુ પોતાને આત્મા સમજીએ છીએ, એટલે એકબીજાને આત્મા દ્રષ્ટિથી જોવાના છે. રૂહાની નજર, દેહને, જિસમને નથી જોવાનું, અવિનાશી આત્માને આપણે જોવાની છે. એટલે એ સ્મૃતિ રાખવાની કે હું આત્મા છું, આ સામેવાળી વ્યક્તિ પણ આત્મા છે. પોતાને આત્મા સમજી આત્માના અવિનાશી પિતા પરમાત્મા શિવ બાબાને આપણે યાદ કરવાના છે. તો શાંતિથી બેસીને મનોમન કઈ રીતે ચિંતન કરવાનું છે એ પ્યારા પિતાની સાથે કઈ રીતે વાતચીત કરવાની છે એ સજેશન હું આપતી જઈશ કોમેન્ટ્રીના રૂપમાં. તમારે મુખથી બોલવાનું નથી, પણ મનમાં એ જ વિચારવાનું છે અને એ અનુભવમાં સ્થિત થઈ જવાનું છે. આત્મા સ્થિતિમાં સ્થિત થઈ જાઓ. હું એક આત્મા છું. જ્યોતિ બિંદુ સ્વરૂપ છું. અવિનાશી ચૈતન્ય શક્તિ છું. હું આત્મા આ સૃષ્ટિ રંગમંચ પર શરીર ધારણ કરી કર્મ કરું છું. મારા માટે આ દુનિયા એ કર્મ ક્ષેત્ર છે. આ દુનિયા એ મારું ઘર નથી. મારું અસલી ઘર શાંતિ ધામ છે. બુદ્ધિથી અસલી ઘર પરમધામમાં ચાલે જાઓ. શરીરથી આ દુનિયામાં આપણે બેઠા છીએ, મન બુદ્ધિથી પરમધામમાં જવાનું છે. મુજ આત્માના પરમ પિતા પરમાત્મા પરમ જ્યોતિ સ્વરૂપ છે. જેમ હું આત્મા જ્યોતિ બિંદુ સ્વરૂપ છું, પ્યારા પિતા પરમાત્મા પણ જ્યોતિ બિંદુ સ્વરૂપ જ. મુજ આત્માના અતિ પ્રિય હે પરમ પિતા, અનેક જન્મોથી ભક્તિ માર્ગમાં હું આપને શોધતી રહી છું. દર દર ભટકતી રહી છું. પરંતુ આપનો સત્ય પરિચય મને ક્યાંય પ્રાપ્ત ન થયો. હે કલ્યાણકારી શિવ પિતા, આપ સ્વયં સૃષ્ટિ પર આવો છો. હું આત્મા કેટલી ભાગ્યશાળી છું. આજે મને પરમાત્માનો સાચો પરિચય પ્રાપ્ત થયો છે. મારા મનનું અંધારું સમાપ્ત થઈ ગયું છે. મને સત્ય જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થઈ ગયો છે. જીવનનું સાચું ઠેકાણું મને મળી ગયું છે. હવે મારું એ જ લક્ષ્ય છે. જે ગુણોના તમે સાગર છો, જે શક્તિઓના ભંડાર છો, જે સત્ય જ્ઞાન આપ અમને આપો છો, એ તમામ ગુણો સર્વશક્તિઓ સંપૂર્ણ સત્ય જ્ઞાન મારી જીવનમાં ધારણ કરવાનું છે. આપ શાંતિના સાગર છો. હું આત્મા શાંત સ્વરૂપ છું. પ્યારના સાગર ઓ શિવ બાબા, હું આત્મા પ્રેમ સ્વરૂપ છું. આપ સર્વશક્તિમાન સદા પાવન પિતા છો. આપની યાદથી હું આત્મા શક્તિશાળી બનું છું, શુદ્ધ બનું છું. હું આત્મા છું, ઈશ્વરીય સંતાન છું. શાંતિ. ओम शांति।